તારીખ 5/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
નાશ થવામાં જરાય વાર નથી. ભલે અનાદિકાળ થી છે, ઘણો દ્રઢ ભાવે થયેલો છે, તો પણ વિપરિણામ અંતર્મુખ થાય છે. સ્વરૂપ શક્તિને, સ્વરૂપ સામર્થ્યને સંભાળતા જે અંતર્મુખ થાય છે, અંતર્મુખ થવાનું કારણ એ છે પોતાના સ્વરૂપમાં રહેલું જે સામર્થ્ય, એને જ્યારે જીવ સંભાળે છે કે હું આવો મહાન પદાર્થ સાક્ષાત સિદ્ધ સ્વરૂપે હું છું, સદાય આવો છું, એમ જ્યારે પોતાના સ્વરૂપે સંભાળીને અંતર્મુખ થાય છે, પોતાનું સ્વરૂપ છે એવો અવલોકે છે, અવલોકે છે એટલે અનુભવમાં લે છે, ત્યારે એવો સંસાર, એવો વ્યામો નાશ પામતા વાર લાગતી. ગમે એવું સ્વપ્ન હોય, સ્વપ્નમાં ગમે એટલો ભય થયો હોય, દુઃખ થયું હોય, પોતાનું મૃત્યુ થયું છે એવું જોયું હોય, જોકે એવું જોયું છે તેના માટે સંભવિત નથી, પોતાના મૃત્યુને જોઈ શકતો નથી, પણ એવું પણ જોયું હોય, અતિ દુઃખ થયું હોય, અતિ ભય થયો હોય, અતિ હર્ષ થયો હોય, ગમે તે પ્રકાર જાગે તો એ સ્વપ્ન કલ્પના હતી, વાસ્તવિકતા એમાં કાંઈ નહોતી, એવો પ્રકાર પરિણામમાં આવતા કેટલી વાર લાગે, જાગે એટલી વાર લાગે, જરાય વાર લાગતું નથી, નહીં વાર એટલે જરાય વાર લાગતું નથી. એમ અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને સંભાળે, સાવધાન થઈને આ હું રહ્યો, પોતાની હસ્તીને વેદનથી સંભાળે, ગુણથી વેદનથી પોતાને જ્યારે ભવગોચર કરે છે સંસારનું છે, એ સંસારનો નાશ પામતા કોઈ વાર નથી, જરાય વાર નથી. એ જ સમયે એને બધું કલ્પના માત્ર દેખાય છે, જગતનો વ્યવહાર તમામ કલ્પના માત્ર એને જોવામાં આવે છે. આ બધી કલ્પના છે, આ કલ્પનામાં હું ગૂંચવાયો હતો, આ કલ્પનાની અંદર હું ગૂંચવાઈને ગોથા ખાતો હતો, અનેક પ્રકારે સુખી દુઃખી થવાની કલ્પના કરતો હતો. મારા સ્વરૂપને વિશે અનાદિથી મારું સ્વરૂપ નિર્વિકલ્પ ત્રિકાળ શુદ્ધ એકનું ચૈતન્ય આદિ સ્વભાવોથી ભરપૂર ભરેલું છે, અને જગતમાં કોઈ વિકલ્પ મારે વિશે કોઈ પદાર્થને વિશે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ સંબંધ મારે, અને એ સંબંધ એના જે પરિણામ છે એ એકાંત દોષરૂપ છે, દુઃખરૂપ છે. પર પદાર્થ પ્રત્યેના સંપર્ક ધરાવતા જેટલા કોઈ પરિણામ છે એ તમામ બહિર્મુખ છે, બહિર્મુખતામાં બધું આવી જાય છે. અંતર્મુખ ને બહિર્મુખ માં જ બધું સમાવી દીધું, તમામ વિસ્તારની અંદર સમાવી દીધા છે. પોતાનું જેટલું જોર હોય ને રસ હોય એટલો જીવ ટકે, જે તે પરિણામમાં જેટલો રસ હોય એટલો ટકે, જેને જેમાં રસ આવે છે એમાં એટલો ટકે છે કે એને કેટલો સમય ક્યાં વયો જાય છે એને ખબર રહેતી નથી. સંસારમાં તો બને છે કે નથી, જેમાં રસ પડે છે એમાં તો કેટલો વખત વયો જાય એને ખબર પડતી. કર્મો છે હિંસત્વ થાય છે, અનાદિકાળના તો પ્રભાથી છે, બાકી બધા કર્મ સ્થિતિ લઈને જ આવે છે, બધા કર્મની સ્થિતિ પડે છે, મર્યાદિત હોય છે. દર્શન ગુણની સ્થિતિ સૌથી ઉત્કૃષ્ટ છે 70 કોડાકોડીની, પણ કોઈ દર્શન ગુણનું કર્મ તેનું તે કર્મ રહે એવી સ્થિતિ બનતી છે. એટલે અહિયાં તો આપણે શક્ય ગમે તેવા હોય પણ મર્યાદિત છે. કોઈ અનાદિના કોઈ એક કર્મ અનાદિનું છે એવું બનતું નથી. એક છૂટે છે ને નવું બંધાય છે એટલે પ્રવાહ એનો અનાદિથી ચાલુ રહે છે. પ્રવાહ અપેક્ષા એ અનાદિથી છે. કોઈ પ્રકૃતિ કોઈ પરમાણુ અનાદિથી સંબંધ ધરાવતા નથી. અને છતાંય એને આત્માને ભિન્નતા હોવાને લીધે એનો ભય રાખવાની કોઈ જરૂર નથી. સિંહ સૂતો હોય ત્યારે માખી મચ્છર અને તેના ઉપર બેસે. ઘણા માખી મચ્છર બેઠા સૂતેલા સિંહ ઉપર એટલે એ બળવાન થઈ ગયા. કેમ કે સિંહ એક છે અને પેલા ઘણા છે. 100-200-500 ની સંખ્યામાં બેસી ગયા હોય છે. થોડું હલન ચલન થશે ત્યાં બધા ભાગવા માંડશે. એમ પ્રથમ ચોથા ગુણ સ્થાને ત્યાં ભ્રાંતિ ઉભી કે હું તો સિદ્ધ સમાન છું. બધા ભાગવા માટે જેટલું જ કર્મ નું સૈન્ય છે એ જ દેખાડે છે. ભાગવા જ માટે આ પરિસ્થિતિ આવે છે. કર્મ વિચારે ભવન ભૂલ મેરી અધિકારી. કર્મ વિચારા કરે. આ વિચારા કર્મ તો કોણ છે? એ જ ભૂલ કરી છે. હું જ જાગ્યો નથી. હું તો રહ્યો જ્ઞાનીના એક વચન માં અનંતી ગંભીરતા કરી છે. એક વચન છે આત્મસુખ નો. એક પદ છે એમાં અનંતી ગંભીરતા ભરે છે આખો સંસાર. અને આખા સંસાર નો નાશ બે વાતે પછી માલી લીધું છે. કેમ તને અનાદિથી સંસાર છે એ વાત એક પદમાં આવી ગઈ. આખા આખી કડીમાં તો એનો ચોથો ભાગ છે. બાકીના ચોથા ભાગમાં એનો નાશ કેવી રીતે છે? આટલી ગંભીરતા એક પદમાં. રાજમલજી એમ કહે છે કે સર્વજ્ઞ અનુસારી વાણી છે. જે વાણી સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને અંતરમાંથી આવે છે એ વાણી સર્વજ્ઞ અનુસારી વાણી છે. વાણી જળ છે, ઉદ્ગળાત્મક છે. જળને નમસ્કાર ન હોય એમ સિદ્ધાંત હોવા છતાં પણ આ સર્વજ્ઞ અનુસારીની વાણી છે એને નમસ્કાર કરવામાં આવે. દર્શાવતી હોવાને લીધે અજીવની સજ્જનતા નો વિષય છે. ગમે એવો માણસ હોય, તમારો છોકરો હોય પણ એને રસ્તો દેખાડ્યો તો સજ્જન માણસ હોય એના હાથમાં રૂપિયો 2 રૂપિયા મૂકી દે. શું કરે છે? આ જરા ખારે થોડું મારે આ રસ્તે જવું છે અને મને ખબર નથી. જરા થોડો તો મારે હારે હાલીને દેખાડી દે. ત્યાં ઘર જોયું છે ને ફલાણા પેલા મોઢે થયું ને આમ જજો પછી આમ જજો પછી આમ જજો આમ આમ થઈને આમ જ્યાં જજો. જરાક મારે હારે હાલ કે તમારે પરમાણુ જળ છે, વાણી જળ છે, શાસ્ત્ર જળ છે, આત્મ સ્વરૂપ ને દર્શાવે છે. જીવની સજ્જનતા ઘણી છે, મોક્ષ માર્ગ માં આવનાર જીવની સજ્જનતા ઘણી છે. તમે આત્મા દર્શાવ્યો, આત્મા સંભળાયો, મારા સ્વરૂપ ની જાગૃતિ આવે એવી કોઈ વાત આ વાણીમાં આવે, આ વાણી નમસ્કાર છે. બહુ સરસ થાય છે. પોતે ઉપકાર જગતની અંદર ખૂબ ઉઠે છે એવો વિચાર કરવામાં આવે છે કે દાતા એ મહાન છે અને દાન લેનાર છે. મોક્ષ માર્ગ ની અંદર જેને દાન દેવામાં આવે છે એ મહાન છે. દાનના જે સુપાત્ર છે એ મહાન છે, દાતાર ને એની માનતા છે. એટલે એની માનતા છે માટે તો મુનિરાજ ઉત્કૃષ્ટ પાત્ર છે. દાન લેનાર મુનિરાજ ઉત્કૃષ્ટ પાત્ર છે. દાન દેનાર ગ્રસ્ત રાજા હોય, ચક્રવર્તી હોય, ગમે તે હોય, પણ દેનાર ને કેમ કે પોતે માન છે માટે માન છે. માનતા બીજાનું કારણ રાગ નથી, તીર્થંકર ને તો રાગ નથી. અહીં વ્યવહાર ચાલે છે, વચ્ચે ચાલે છે. એટલે લેનાર છે એના કરતા લેનાર છે. પછી બીજા નંબર ના પાત્ર છે પરમાત્મા, એથી પછી નીચેના પાત્ર છે. બધામાં પછી એથી કોઈ દાન પાત્ર હોય તો સુપાત્ર છે, આત્માત્ર છે, કે જેની કોઈ એવી પરિસ્થિતિ છે કે જેને કુદરતી રીતે દાનની અંદર અનુકૂળ અનુભવ આજીવિકા તો એને પણ દાન દેવામાં આવે છે. પણ એની માનતાને લઈને છે ગરીબાઈને હવે જે વાણી ને નમસ્કાર કર્યા તે વાણી કેવી છે. બીજો પ્રશ્ન છે, અનંત ધર્મ પશ્યંતિ પ્રત્યક્ષ આત્મન, અનેક ધર્મો ને બતાવનારી પ્રત્યક્ષ ભિન્ન આત્મા ને બતાવનારી એકાંતમય કૃતિ નિત્યમેવ પ્રકાશ આચાર્ય મહારાજ કહે છે. આવી વાણી સદાયમાન સદાય પ્રકાશમાન હોય. જે વાણી ને નમસ્કાર કર્યા તે કેવી છે? આત્મા જેનો તે કહેવાય છે ભિન્ન આત્મા છે આત્મા તેનું એની અનુભવ વિશે છે. દર્શાવનારી છે, દેખાડનારી છે, બતાવનારી છે, કહેનારી છે, અનુભવન કેવી છે. પસંદી માંથી આ કહે અનુભવ છે, માનીને અનુભવને નિમિત્ત નિમિત્ત ભલે પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો પણ એની વાણી નિમિત્ત પરોક્ષ હોય તો શાસ્ત્રમાં વાણી, પ્રત્યક્ષ હોય તો શબ્દાત્મક વાણી અવાજથી વાણી નિમિત્ત છે. આત્મા બે રૂપ છે, આત્મા એનું આત્મા રૂપ છે, અહીંયા જેને વિલાસને પામવાની એ પણ રૂપ છે. વચ્ચે સંપર્ક સૂત્ર શેનાથી છે, માધ્યમ શેનાથી છે, બે વચ્ચેનો આટલું ભગવાનની વાણી ઉપર આવ્યા જ્ઞાન ચૈતન્યને નમસ્કાર એ તો યોગ્ય છે, પણ પૂર્વને નમસ્કાર કેમ યોગ્ય છે? આવો તર્ક પોતે ઉઠાવ્યો છે, પોતાને પોતે ઉઠાવ્યો છે. ઉત્પન્ન થઈ. પછી કહે છે કે એ સર્વજ્ઞ સ્વરૂપ અનુસારીની છે, સર્વજ્ઞ સ્વરૂપને અનુસરનારી છે. માયના વિના પણ ચાલે નહીં. બહુમાન કરવું હોય ત્યારે શું કરીએ છીએ? ગુરુદેવ ના અમે દાસા નો દાસ છીએ. મેં થઈ આ શબ્દ તો કોઈ પણ એને ગુરુદેવ નો ઉપકાર લક્ષમાં આવે છે. એટલે એમ કે છે કે ગુરુદેવ ના અમે દાસા નો દાસ દાસ છે એમને પણ સર્વજ્ઞ સ્વરૂપ ને બતાવવાનો ઉપકાર કરે છે, સર્વજ્ઞ સ્વરૂપ ને અનુસરીને નીકળે છે. આ વાણી એવી સેવા કરે છે કે શક્તિ છે એટલે તો અનુભવશીલ નહી, અનુભવશીલ છે. તેને સાંભળતા જીવાદી પદાર્થ નું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે તે પ્રકારે જાણવું કે વાણીનું પૂજ્યપણું સાંભળતા જીવાદી પદાર્થ નું સ્વરૂપ જ્ઞાન જે પ્રકારે ઉપજે છે એને અંતરલક્ષ કરાવે છે, માણી દ્વારા અંતરલક્ષ કરાવે છે, બહિર્મુખ છોડાવે છે. બહિર્મુખ નું છોડ અંતર્મુખ, અંતર્મુખ થવા, કેવળ અંતર્મુખ થવા, કેવળ અંતર્મુખ થવા, આ એક જ કેવળ અંતર્મુખ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. એમ જ્યાં વાણીમાં આવે છે જીવ એના વાચ સુધી પહોંચે છે. જીવ ક્યાં સુધી પહોંચે છે? વાચક ઉપરથી, વાચક વાચ નિયોગ એના વાચી ઉપર જાય છે. જયારે જીવ એના વાચ્ય ઉપર જાય છે ત્યારે અંતર થઈ જાય છે. પૂજ્ય તો બંને છે, બંને પૂજ્ય છે. સાક્ષાત તીર્થંકર તો સાક્ષાત તીર્થંકર છે, પણ વાણી પૂજ્ય છે. બે માંથી એક જ અપૂજ્ય પણ ન લાગુ પડે. એ તો કુદરતી જ વસ્તુ છે. જ્ઞાન તો જ્ઞાન નું કામ કરે. પાણીનો પ્યાલો બોલો તો કઈ જ્ઞાન ફરી જાય? જ્ઞાન કામ જ્ઞાન નું કામ કરે. અહીંયા તો એટલો જ બધો ચાલે છે. અચેતન હોવા છે જાણવું કે વાણી નું પૂજ્યપણ પણ છે. આ વાત એમને સ્થાપી છે. જે પ્રકારે જ્ઞાન ઉપજે છે, સ્વરૂપ જ્ઞાન ઉપજે છે, એ પ્રકાર જોઈને, એ પ્રકારને લક્ષમાં લઈને, એ પ્રકારથી પાણી પણ એ પૂજ્યપણાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બિરાજમાન ભગવાન અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે પૂજ્ય છે. કોઈનું દાસત્વ હોય તો એનું પણ દાસત્વ પોતાને આવે છે. કેટલો પોતાના ઉપર ઉપકાર થયો છે એ દર્શાવે છે કે એનું પણ એને દાસત્વ આવે છે. ગુણ પ્રગટવાનું કારણ બને છે, જીવને ગુણ પ્રગટવાનું એ કારણ બને છે. ખરી વાત તો એટલો એ ગળે છે, એટલો ગળે છે કે એને એ ગુણ પ્રગટવાનું કારણ બની જાય છે.
ગુરુદેવસિંહના શિષ્ય હોય, ગુરુદેવસિંહના શિષ્ય હોય એના પણ દાસ
છે. કઠણ પડે એવું છે ગુરુદેવના ઉપકાર ને લઈને જેને દાસત્વ મનાતું હોય એ ગુરુદેવ ના દાસ છે. સેવા ચાકરી કરે છે નથી કરતો એ મટીરિયલ વાત છે, એ કોઈ મટીરિયલ વાત નથી. જેને ગુરુદેવની વાણી સાંભળતા, ગુરુદેવનો સમાગમ કરતા, ઉપકાર વર્ષતાની લાગણી થઈ અને પોતાને એમનો દાસત્વ આવ્યો. ઉપકાર માનનારા જે છે એનું દાસત્વ આવી જાય છે. વાત લીધી છે ચોપન માં સમજી લીધી છે. પરમ દૈન્યત્વ આવે છે ત્યારે એ તો બધી સર્વ પ્રાણી ને વિશે એવી વાત નાખી છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પણ એ બુદ્ધિ પરમ દૈનિક સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. આવા જે સત્પુરુષ પ્રત્યેના ઉપકારથી પરમ વિનય ઉત્પન્ન થાય છે, સાથે સાથે એક બીજી વાત ઉત્પન્ન થાય છે, એને દાસત્વ મનાવીને એનું શું લક્ષણ છે? એને સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને તે મોક્ષને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એવું પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવૃત રહ્યું છે એટલે પ્રગટ થયું નથી, આવૃત રહ્યું છે એટલે પ્રગટ્યું નથી, ત્યાં સુધી જીવની મોક્ષની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. ત્યાં સુધી તે યોગ્યતામાં આગળ વધીને મોક્ષ માર્ગ સુધી અમીન દર્શન સુધી પહોંચતો નથી. આમ લેવું છે સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. બધા જગતના સર્વ જીવો પ્રત્યે એને એમ થાય છે કે મારા હું કોઈથી મોટો છું નજીક છું એ વાત એને રહેતી નથી. દાસત્વમાં તો નમ્રતા આવી જાય છે, નિર્માનતા આવી જાય છે. સર્વ પ્રકારે એને અનુકૂળ રહે, સર્વ પ્રકારે એને અનુકૂળ રહે, એને પ્રતિકૂળ ન જાય એની ફરજ. જેને કોઈ સેવા ચાકરીમાં રહેવાનો સુયોગ પ્રાપ્ત થયો છે તો એની પણ અનુકૂળતા સાચવે, વિશેષપણે એને અનુકૂળ રહે. દાસાનું દાસમાં તો ઉતાવી જાય છે, ઉતાવી જાય છે. એટલે કેટલી પોતે નરમાશથી નરમાશમાં આવી જાય છે ત્યારે ગુણ પ્રત્યે છે. આટલો મુદ્દો છે, કેટલો પોતે ગળી જાય છે ત્યારે ગુણ પ્રત્યે છે એ વિશે. એક શબ્દ માં કોઈ વાર એવો એક શબ્દ હોય જેમાં અનંત આગમ રહેલા છે, આ વાત નાખી છે. અનંત આગમ રહેલા છે એટલી વાણીનું બહુમાન કર્યું છે, એક શબ્દનું હોય પણ બહુમાન કર્યું છે. એ તો શ્રીમુખેથી નીકળેલી વાણી છે. મુખ તો ઉત્કૃષ્ટ અંગ છે પણ બળદનું નિકૃષ્ટ અંગ એની ખરી છે. મસ્તક જેમ ઉત્કૃષ્ટ અંગ છે એમ પગ છે એ નિકૃષ્ટ અંગ છે. એટલે ચરણ શબ્દ વાપરવામાં આવે છે. ચરણને નમસ્કાર કરે છે ને, મસ્તકને નહીં, એના ચરણમાં નમસ્કાર કરવામાં આવે છે. દેવ ગુરુ સત્પુરુષના ચરણમાં નમસ્કાર કરે છે. એમ સ્વીકારે છે કે હું ચરણ રજ છું, એના ચરણ પર ચોંટેલી રજ જેટલી જે સ્થાને છે એટલી દૈન્યતા, એટલો વિનય, એટલો પ્રગટે છે ત્યારે એને ગુણ પ્રગટવાનું કારણ બને છે એમ વાત છે. તો સમ્યક દ્રષ્ટિ બળદનું ચરણ એની ખરી, એ પૂદગળ જે વિષ્ટાને સ્પર્શ થયો એ પણ પૂદગળ, તો કે એ ધન્ય છે. કેટલું બહુમાન કર્યું. મલાળમાં આવતો પ્રશ્ન આવ્યો શ્રીમદજી એમ કે સત્પુરુષનું બહુમાન બહુ કરે છે, ગુરુદેવ એટલું બહુ સત્પુરુષનું બહુમાન નથી કર્યું પણ એમ કેમ ફરક દેખાય છે, સમજવા પડ્યા છે. ગુરુદેવે એટલું જ બહુમાન કર્યું છે અને આ એનો દ્રષ્ટાંત છે. આપણું ધ્યાન ન ખેંચાણું હોય બીજી વાત છે પણ નથી કર્યું એ વાત નથી. એક તિરિંચનો દ્રષ્ટાંત લઈએ, તિરિંચનું નિકૃષ્ટ અંગ એની ખરી અને પૂદગળ પરમાણુમાં પણ ઘણા અને દુર્ગંછાને પાત્ર છે એ વિષ્ટાના પરમાણુ છે, એને પણ ધન્યવાદ દે છે તો એ કેટલું બહુમાન કર્યું. સમય દ્રષ્ટિ પણ એનું કેટલું બહુમાન કર્યું એમ એમાંથી નીકળે છે. એટલે એ આપણું ધ્યાન નું જ આવી બીજી વાત છે. ગંભીરતા ભરી છે, બહુ ભાગ્યશાળી હશે તેને આ તત્વ નો રસ આવશે. આ તત્વ નો રસ લેનાર, અંતરથી એનો રસ લેનાર છૂટી જશે. એનો સંસાર નહીં હોય આવા પરમ તત્વનો, જેમાં ભવનું કારણ નથી, ભવની ગંધ નથી, ભવનો સર્વથા ભાવ છે, એવું જે તત્વ છે એને મોક્ષ સ્વરૂપે શું કહેવું હવે? એને ભવ નથી એને મોક્ષ સ્વરૂપ શું કહેવું? એવા તત્વનો અંતરથી કોઈ રસ લેશે નથી છૂટી જશે. કેમ કે એ અંતર થી રસ લેનારને સંસ્કાર પીડ્યા વિના રહેશે. અને આ સંસ્કાર છે એ કોઈ અનંત સામર્થ્યવાનના, અનંત સામર્થ્યવાન પદાર્થના સંસ્કાર હોવાથી એની સામર્થ્યની અનંતતામાં એનો સમાવેશ છે, એને કોઈ દાબી નહીં શકે. પછી કોઈ વિભાવની એવી તાકાત નથી કે એ સંસ્કાર દબાઈને નિષ્ફળ જાય, એવી કોઈ વિભાવની તાકાત નથી. અરે મિથ્યાત્વના વિભાવની એ તાકાત નથી. સર્વ વિભાવોમાં સૌથી અનંત સંસાર રખડાવવાનું જેમાં સત્વ શક્તિ છે એ દર્શનનું અને મિથ્યાત છે. એ પણ આ સંસ્કારને નહીં રોકી શકે.
બરોબર.
એમાંથી તો અંકુર ફાટે છૂટકો છે, અંકુર ઉગે છૂટકો છે, અને એ અંકુર પોતે સમ્યક દર્શનને સ્વાનુભવ છે, એને કોઈ રોકી શકશે
નહીં.
મિથ્યાત્વ અવસ્થામાં સંસ્કાર પડે છે, છતાં મિથ્યાત્વની તાકાતને એક વખત ઉલ્લંઘન કરીને બહાર આવે છે. જ્યારે બહાર આવે છે ત્યારે એ ઉલ્લંઘન કરીને બહાર આવે છે. એટલું તો જેના સંસ્કારમાં સામર્થ્ય છે, વસ્તુનું સામર્થ્ય તો શું વાત થાય? અનુભવની શું વાત થાય? અને અનુભવનો વિષય છે એના સામર્થ્યની શું વાત થાય? પણ એના સંસ્કારમાં આ તાકાત પડી છે કે એને મિથ્યાત્વ એને રોકી શકતું નથી. ઉલટાનું મિથ્યાત્વને તોડીને એ બહાર આવે છે. જ્યારે બહાર આવે છે ત્યારે એ મિથ્યાત્વને તોડીને બહાર આવે છે. વાસ થાય છે ને લીલા વાસ, સીધું જ અડધો ફૂટ પોણો ફૂટ બહાર આવે એનો અંકુર ફૂટે. ત્યારે જમીન ઉપર માણસ સૂતો હોય તો વાગી જાય, એને મીંધાઈ જાય માણસ. માણસ એમને જમીન ઉપર સૂતો હોય, નીચે જો વાંસ નું બીજ વાયું હોય ને વાંસ ઉગવાની તૈયારી હોય, છ ઇંચ બાર ઇંચ બહાર નીકળે અડધો પોણો ફૂટ ફરાક કરતો, માણસ મીંધાઈ જાય, અંદર ગરી જાય એને શરીરમાં. એ ધાર હોય ને અણીવાળો હોય છે, એવા સંસ્કાર છે. મિથ્યાત્વના પડને, અનાદિના પડને તોડી નાખે છે, એવી અપૂર્વ ચીજ છે. સંસ્કાર છે અપૂર્વ ચીજ છે. અને એ સંસ્કાર કરવાનું નિમિત્ત છે સ્વાધ્યાય આદિ, એમાંથી રસ લેવો. આત્મ સ્વરૂપના વાચક શબ્દો આવે છે, એના બહુમાનના મહિમાના શબ્દો આવે છે, એના ગુણ કેવા છે એની એની વ્યાખ્યાઓ વચન દ્વારા થાય છે, એમાંથી રસ ઉપજવાનું કારણ છે. શબ્દથી જ્ઞાનમાં અર્થ ભાસે છે, અને અર્થ ભાસતા, યથાર્થ અર્થ ભાસતા જ્ઞાન રસ આત્મરસ ઉપજે છે એમાંથી. આ પ્રકારે વાણીનું નિમિત્ત હોવાથી વાણીને નમસ્કાર કર્યા છે. જે પ્રકારે જ્ઞાન થાય છે તે પ્રકારે જ્ઞાન થાય છે એનું કારણ આ છે કે એમાંથી રસ ઉપજે છે. જેવું વાચ જ્ઞાનમાં આવે છે કે એનો રસ ઉપજ્યા વિના રહે નહીં. શબ્દથી વાચ જો જ્ઞાનમાં આવે તો જ્ઞાનમાં એનો રસ ઉપજ્યા વિના રહે નહીં. બસ આ નિયમ બધ વાત છે. બારમાં પણ માણસને મીઠાઈ ભાવતું હોય ને નામ લેતા કે અને રસ આવે છે કે મેં તો ફલાણું આમ બનાવ્યું હતું, હું આ બાટી બનાવે છે ને તમને ઘીમાં તરબોળ કરી નાખે, પણ ત્યાં એને રસ આવે. કાંઈ અહીંયા તો કઈ હોય જ નહીં, પણ વાતથી રસ આવે છે માણસ. એ વાણીમાં એ પ્રકારનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્ઞાનીના એક વચનમાં અનંત ગંભીરતા ભરે છે. એટલે આપણે આ વર્તમાન ઉદયનો પ્રસંગ લઈ લઈએ કે પૂજ્ય બહેનશ્રીનો યોગ એવો છે કે એમનો થોડો ટાઈમ જ એમની વાણી સાંભળવા મળે. ગુરુદેવનો તો બે બે કલાક પ્રવચનો, એ ઉપરાંત ચર્ચા, એ ઉપરાંત પણ કોઈ જિજ્ઞાસુ હોઈને જાય તો વાતચીતનો પ્રસંગ બની શકતો હતો. ઉદયનો પ્રકાર છે, એવો પુણ્ય ઉદય હતો. અહીંયા ઉદયરો છે પોતે પ્રકૃતિગત પહેલેથી ઓછું બોલનારા છે, ગમે તે વિષય બોલે જ ઓછો. અત્યારે પણ ઓછું બોલે, સમય પણ ઓછો મળે, તો ઓછો લાભ મળે છે એમ ગણવું કે શું ગણવું? ઓછો લાભ મળે છે. એક વચનમાં આનંદી ગંભીરતા છે. કઈ વચન છે એના ઉપર પોતે એના ઉંડાણમાં જાય તો એને ઘણું ઘણું મળે એવું છે. એક વચન માંથી પણ ઘણું મળે એવું છે એવું નથી. કેવી રીતે ઘણું એ સવાલ છે. બીજું કે ઓછું બોલવા છતાં એક વિશેષતા છે, મને ખ્યાલમાં આવે છે એ વાત. પોતાની પોતાનું જ્ઞાન જે ઊંડે ઊંડે રહીને કામ કરે છે અને પોતાની અંદરમાં જે વિચારણા ચાલે છે એ ઘણું છે. જ્ઞાને ઘણું છે, વિચારણા પણ ઘણી, ઊંડપ પણ ઘણું છે, વિશાળતા પણ ઘણી છે. ભાષાના યોગમાં થોડું આવે છે તો એ બધાનો ટોટલ લઈને આવે છે. આમ વિચારવા જેવું છે એ બધાનો સરવાળો બહાર આવે છે. તો થોડામાંથી ઘણું કેવી રીતે કાઢવું, કેવી રીતે ગ્રહણ કરવું એ પછી આપણી યોગ્યતા ઉપર નિર્ભર છે. પણ સામે ઓછું છે એમ આંકવા જેવું એવી રીતે આગળ મુકાય. એવા ઘણા પ્રસંગો બીના છે, એવા ઘણા સાબિતીઓને સબૂત મળ્યા છે કે આટલું વાત હતી પણ અંદર કેટલી વાત હતી એની એવી કોઈ વાર ચર્ચાઓ પણ ચાલે છે ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે. હું ભાગ્યશાળી હશે તેને આ તત્વનો રસ આવશે, અને રસ આવશે તો તત્વના સંસ્કાર ઊંડા થશે. એ સંસ્કારનું કારણ છે, રસ છે એ સંસ્કારનું કારણ છે. આ શુદ્ધ જવાબ મળે છે અહીંથી કે સંસ્કાર ક્યારે પડે, કે જીવ ચૈતન્ય સ્વભાવનો રસ લે ત્યારે. કેટલો રસ પોતે લે છે, કેટલો રસ પોતાને આવે છે એના ઉપર આ બધો આધાર છે. જો રસ વગર સ્વાધ્યાય થાય તો એ ઉપર ઉપર નો થઈ પડશે. કેવું?
ઉપર
સાવ ઉપર ઉપર નો થઈ પડશે. ત્યારે જેમ સ્વાધ્યાયમાં એક શિસ્ત નો નિયમ છે, ડિસિપ્લિન, કોઈ અવાજ ન કરે, વાતો ન કરે, બીજી ચર્ચા ન કરે, સ્વાધ્યાય સિવાયની લૌકિક વિષયોની ચર્ચા ન કરે, એક સામાન્ય શિસ્ત થી એવો એક શિસ્તનો નિયમ છે કે કદી પણ સ્વાધ્યાય ઉપર ઉપર છલ્લા ઉપયોગથી કરવો
નહીં.
ઉપર છલ્લા ઉપયોગથી, હાવ છીછરા ઉપયોગથી સ્વાધ્યાય ન કરવો. જ્યારે શાસ્ત્ર લઈને બેસવો ત્યારે એક મહાન કાર્ય માટે પોતે આ કાર્યનો પ્રારંભ કર્યો છે. કોઈ મોટું કાર્ય છે, સિદ્ધ પદ લેવું છે. સરવાળો શું ક્યાં છે? પોતાનું ધ્યેય, પોતાનું ધ્યેય પૂર્ણતાનું છે ને, એ સિદ્ધ પદ લેવું છે. કરોડોની અબજોની કમાણી કરી હોય એનો પ્લાન એના પ્રમાણમાં હોય કે શાકભાજીનો
દસ રૂપિયાની કોથમરી મરચા લઈને બેસી જાય શાક માર્કેટ બાજુ, એને લાખો કરોડો નો કઈ નફો થાય? લાખો કરોડો અબજો નો નફો કરવો એનો જ્ઞાન એના પ્રમાણમાં આવે. તો આ શાસ્ત્ર લઈને બેસે છે એટલે સિદ્ધ પદ લેવા માટે બેઠો છે. એટલી ગંભીરતામાં આવીને છીછરા ઉપયોગથી નહીં, ઉપર છલ્લા ઉપયોગથી નહીં, બીજી ચિંતાને બીજા વિચારોમાં રહીને નહીં, એ બધાને દૂર રસેલી દઈને ઉદયના કોઈ પણ પ્રકાર હોય તો એ બધા પ્રકારને એમના વિચારને દૂર રસેલી દઈને એક બહુ મોટામાં મોટું સર્વોત્કૃષ્ટ જેની ટોપ પ્રાયોરિટી કહેવાય એવું કામ હાથમાં લીધું છે ને, એ કામમાં અત્યારે હું જોડાયેલો છું. એ માણસ કહે ને તો કંપનીના ચેરમેન હોય, એનો ટેલિફોન આવે તો એનો પર્સનલ આસિસ્ટન્ટ પીએ કહી દે કે સાહેબ અત્યારે મિટિંગમાં છે, વાત નહીં કરી શકે. શું કહે? સાહેબ અત્યારે અગત્યની મિટિંગમાં બેઠેલા છે. એમ પોતે પણ કોઈ મહાન કાર્યમાં બેઠો છે ત્યારે બીજા કામ હાથમાં ન લઈએ, બીજા વિચાર હાથમાં ન લઈએ. કામ એટલે બીજા વિચાર કરે છે, જે સર્વોત્કૃષ્ટ કાર્ય છે. એમ ગંભીર થઈને ઉપયોગને જેટલો શબ્દોના વાંચમાં લઈ જવાય એટલો લઈને લઈ જઈને જો એ પ્રકારે સ્વાધ્યાય કે શાસ્ત્ર અધ્યયન કરે તો એમાં કહેલા ભાવ ભાષા વિના રહે નહીં. વાંચ સુધી ઉપયોગ જાય તો ભાવ ભાસે, માત્ર શબ્દાર્થ ને ભાવાર્થી ભાવ નહીં ભાસે. વાંચ સુધી ઉપયોગ જાય તો ભાવ ભાસે, ભાવ ભાસે તો રસ આવ્યા વિના રે નહીં, રસ આવે તો સંસ્કાર પડે, સંસ્કાર પડે એ પામે પામે ને પામે. આમ સીધી લાઈન છે પાત્રે પાટે, પણ યથાર્થ પ્રકારે થવું જોઈએ. જો યથાર્થ પ્રકારે ન થાય તો બાકી તો બધું અયથાર્થ પ્રકારે તો અનંત વાર કરી ચૂક્યો છે. કેટલી વાર કર્યો છે કે અનંત વાર કરી ચૂક્યો છે, પત્તો લાગ્યો નથી એને. રસને એકાગ્રતાને અવિના ભાવે સંબંધ છે. જ્યાં રસ લાગે ત્યાં સમય ક્યાં જાય એને ખબર પડે નહીં. એમાં કઈ રસ રસ લાગવા માટે બહુ બુદ્ધિ હોય એની જરૂર નથી. માણસ નાટક સિનેમા જોવા જાય છે, ત્રણ કલાક ક્યાં નીકળી જાય છે ક્યાં ખબર પડે છે? રસ જાય અને રસ લાગે છે ત્યારે જ છે ને. એમાં કઈ બધા બહુ બુદ્ધિ વાળા બેઠા હોય છે કઈ એવું છે? એમાં તો મજૂરમાં મજૂર માણસ બેઠા હોય છે, પણ એને એ વિષયનો રસ હોય છે. અભણમાં અભણ માણસ બેઠો હોય છે પણ એને એ વિષયનો રસ છે. બસ પતી ગયું. સમજણની અંદર એ બધું છે, નહીં તો છીછરો ઉપયોગ થઈ જાય, વાંચી જાય માણસ બહુ, તો એનો અર્થનો ખ્યાલ કરી જાય કે અહીંયા આમ કહેવા માંગે છે, અહીંયા આમ કહેવા માંગે છે, આ ગાથામાં આમ કહેવા માંગે છે, અહીંયા આ વિવિક્ષા છે, અહીંયા આવી અપેક્ષા છે, ખ્યાલ કરી જાય. આનો ભાવાર્થ આવો છે, તાત્પર્યાર્થ આવો છે. બુદ્ધિગમ્ય જેટલો વિષય છે એટલો તો માણસ કરી જાય છે અને કરી શક્યા છે, પણ એમ નહીં તો ઉપયોગને એના વાંચ સુધી લંબાવવો. દ્રષ્ટાંત રીતે રાગમાં દુઃખ છે, આઠમું વચન છે, નાસ્તિનું છે, વિભાવનું રાગ વિભાવ છે, રાગમાં દુઃખ છે. તો દુઃખ છે એ વાંચ્ય છે, રાગમાં દુઃખ છે એ અનુભવમાં આવતી ચીજ છે. પોતાને રાગ થાય છે, હવે એ દુઃખને અનુભવવા સુધી ઉપયોગ કામ કરે છે. એનું વાંચ્ય જે દુઃખ છે ત્યાં સુધી ઉપયોગ જાય છે ને દુઃખ લાગે, જો જાય તો દુઃખ લાગે. તો ન્યાય તર્ક છે, બુદ્ધિથી સંમત કરી લે બરાબર, રાગમાં તો દુઃખ છે પણ દુઃખ એને લાગે નહીં, તો એ વાંચે સુધી એનું જ્ઞાન નથી જતું. શું દુઃખ જે એનું વાંચ્ય છે, ભાવ દુઃખ ભાવ એનું વાંચ્ય છે, દુઃખ શબ્દ છે એનું વાંચ્ય, તો દુઃખ પોતે જ છે, ભાવ છે. ત્યાં સુધી જો ન જાય તો એને રાગમાં દુઃખ છે એનો ભાવ ભાસે નહીં. રાગમાં દુઃખ છે એવો ભાવ ભાસે તો જીવ સ્વભાવથી ત્યાંથી ખસવાના પ્રયત્નમાં આવ્યા વિના રહે નહીં. આ નિયમબદ્ધ વાત છે, એ તો જીવનો સ્વભાવ છે. જ્યાં એને દુઃખ લાગે ત્યાંથી ખસવાનો જ પ્રયત્ન થઈ જાય, એનાથી કરવો ન પડે, થઈ જ જાય એનાથી. પણ જ્યાં સુધી ભાવ ન ભાસે ત્યાં સુધી બુદ્ધનું ઉપર ઉપરથી ચાલતું હોય છે અને એનાથી કઈ લાભ થવાનો અવસર આવતો નથી. પ્રેક્ટિકલ સહિત જ થિયરી સમજવી, એટલી થિયરી સમજવી નહીં. હારે જ રાખવા, આપણા માટે એમ નક્કી કરવું છે આપણે હારે જ રાખવા. હારે જ છે આમાં તો, આ તો વિષય જ ભાવનો છે, વિજ્ઞાન નો વિષય છે, જીવના વિજ્ઞાન નો વિષય છે, ભાવની દુનિયા છે. અને ભાવ તો બધા અનુભવ ગોચર થાય એવી ચીજ છે, એટલે એને અનુભવથી એના વાચ્ય સુધી પહોંચવું જોઈએ. સ્વાધ્યાય કરતી વખતે મન બીજે જાય તો જ્યાં ગયું હોય એને તો મૂલ્ય આપ્યું છે ત્યારે ગયું, કઈક મૂલ્ય આપી દીધું છે, કિંમત વધારે આપી છે ત્યારે ગયું છે. તો એ મૂલ્ય આપવામાં કેટલું નુકસાન છે પોતાને, જીવ ખસે ત્યારે નુકસાન મને ખ્યાલ આવશે ત્યારે, ત્યાં એ સિવાય ખસતો નથી. નુકસાનથી ભયભીત છે પોતે, આ સ્વભાવગત છે, એટલે એને નુકસાનનો ખ્યાલ આવવો જોઈએ. જ્યારે જ્યારે જ્યાં જ્યાં એને નુકસાનનો ખ્યાલ આવે એને ખસેડવો નહીં પડે, ખસેડવા માટે કહેવું નહીં પડે, એ ખસવા માંડશે પોતે. એને નુકસાન વિચારવું, મને આમાં નુકસાન કેટલું થયું, જાગૃતિનો વિષય શું છે, મોક્ષની ભૂમિકામાં કે પોતે પરિપૂર્ણ મોક્ષ પ્રત્યે જવા માંગે છે તો એને રોકનારા જે બાધક પરિણામો છે એની જાગૃતિ આવે છે. જો જવા માંગે છે તો એમાં જે બાધક છે, ઓબ્સ્ટેકલ છે, એ દેખાઈ આવે છે. ત્યાં સુધી જે દેખાતા નથી કે જ્યાં સુધી પોતે પહોંચવાનું ધ્યેય બાંધ્યું નથી ત્યાં સુધી, પછી તો દેખાવા માંડે છે પોતાના પરિણામ. જેને પોતાના નુકસાનના પરિણામ પોતાને દેખાય એ ત્યાંથી ખિસ્સા વિના રહે ને, આ નિયમ બચે. બીજે મન જાતું હોય, બીજે ઉપયોગ જાતો હોય, વિચાર બીજે જાતો હોય, અવારનવાર કહે છે ટકાતું નથી ટકાતું નથી, ટકાતું નથી એનું કારણ એ છે કે પોતે જે ચીજની, જે વિષયની, જે પ્રસંગની કિંમત આપે છે એનો રસ લીધો છે, એટલે એની લાળ લંબાઈને વિચાર ચાલ્યો જાય છે, ન ચલાવવો હોય તો. પણ એમાં કેટલું નુકસાન છે એનો જો વિચાર કરે તો એનો રસ ગળ્યા વગર રહે નહીં, રસ તૂટે તો પછી ફરીને આવે નહીં. આવે છે તો રસ લંબાય છે, એટલે લંબાણો છે એટલે આવે છે, રસ તૂટે છે. એમાં જેને રસ નથી એ બાજુના પરિણામ એને ચાલતા નથી, આ તો અનુભવ ગોચર વાત છે. આ બોલ મારી વાત લીધી છે કે જે જીવ આ પરમ તત્વનો રસ લેશે એને અવશ્ય તત્વના સંસ્કાર પડશે અને અવશ્ય એ ભવભૂમિથી છૂટી.